But are you going to look at anyone else?
Namo Arihantaram, Namo Siddharam, Namo Ayarinaram, Namo Vajrayanam, Namo Guri Savantahunam, Nama Samay Saraya, Swami Bhutyasya Kasyate, Shikta Bhavaya Bhavaya, Sarva Bhavantara Shiti, Ananta Dharma Rastatvam, Pashyanti Pratyagatmana, Anikantamai Murti, Nityameva Prakashita, Vanditu Savasiddhi, Dhrumachalamanovavam Gajimpatte, Gochami Samaya Pahuna, Niramashudha Kevali Bhairam.
Agar ahi jauta me loko. Agar ahu, sabhi. Vanna din agar ahu. Sanjaya ji agar ahu. Chalo, Samayikaji, Granthaji Raj Virajman shay. Ashtanika Mahaparva Chali Rayo shay. Nandishwar Deep Ma. અસંખ્યાત ની માત્રામાં હમણાં દેવો જઈને ત્યાં જે અકૃત્રિમ જિનાલયો છે, અકૃત્રિમ જીન બિંબો છે, એમની વંદના સ્તુતિ ભક્તિ પૂજા આદિ કરી રહ્યા છે. આપણે ત્યાં જવામાં અસમર્થ હોવાના કારણે આપણે અહીંયાથી ભાવપૂર્વક વંદના સ્તુતિ ભક્તિ આદિ પૂજા વિધાન આદિ કરીએ છીએ. અને સ્વાધ્યાયના અંતર્ગત જે ગુરુદેવશ્રી ના સમય સાધી ગ્રંથાદી રાગ ઉપર પ્રવચન ચાલી રહ્યા છે. બંધ વિકાર સંબંધી આજે તો ગજબનું પ્રવચન હતું. એક જ પ્રવચનમાં કેટલી બધી વાતો, એક કલાકમાં કેટલી બધી વૈરાગ્ય પરક વાતો, જ્ઞાન પરક, દ્રષ્ટિના જ્યોત પરક વાતો એક જ કલાકમાં આપણે હમણાં સાંભળી. એક કલાકમાં ઘણી બધી વાતો સાંભળી. બંધ વિકાર સંબંધી આપણી પણ અષ્ટાનિકા મહા પર્વના નિમિત્તે ચર્ચા ચાલી રહી છે. આપણે એક ક્રેશ કોર્સ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે આખા બંધ અધિકારનો. કેટલી ગાથા છે બંધ અધિકારમાં. ચલો જલ્દી આપણે રિવિઝન બહુ નથી કરવાનું, આપણે આજે આગળ વધવાનું છે. બંધ અધિકારમાં ટોટલ કેટલી ગાથાઓ છે? 51 ગાથા છે. આપણી કેટલી ગાથા થઈ ગઈ હમણાં 4 દિવસમાં? આજે 5મો દિવસ છે ને, તો 4 દિવસમાં આપણે કેટલી ગાથા થઈ? 35 ગાથા આપણે સ્વાધ્યાયમાં લીધી. બરાબર છે, 51 ગાથામાંથી આપણે 35 ગાથા લીધી. એના આપણે ગ્રુપ પણ પાડ્યા, 35 ગાથાને ડિવાઈડ કરશું. ચલો જલ્દી જલ્દી 2-5 મિનિટમાં આપણે એનો સ્વાધ્યાય કરીએ. વેરી ગુડ. તો પહેલી પાંચ ગાથામાં ઉદાહરણના માધ્યમથી આચાર્ય દેવે એ સિદ્ધ કર્યું કે અજ્ઞાની જીવને બંધ કેમ થાય છે અને કેવી રીતે થાય છે એનું કારણ બતાવ્યું. તો અજ્ઞાની જીવ શું કરે છે? તો કે પોતાના સ્વભાવને ભૂલીને પોતાના, તમે કોને ફોન લગાવેલો? પિંકુબેન ને. પોતાના સ્વભાવને ભૂલીને અને પરદ્રવ્યમાં જોડાઈને, પરદ્રવ્યનું એકત્વ કરીને, ત્યાં વાક્ય શું હતું કે ઉપયોગનું રાગાદી ભાવમાં જોડાવું. તો ઉપયોગનું રાગાદી ભાવમાં જોડાવું, અટકવું, બંધાવવું, રોકાવવું એ જ મૂળ બંધનું કારણ છે. અને એને આગળ કયા શબ્દના પ્રયોગમાં વાત કરી કે એને શું કીધું, એ કયા શબ્દથી એને સંબોધિત કર્યું, એ પરણામને, અભિપ્રાયને મિથ્યા અધ્ય વસાય. એ પરણામને શું કીધું? મિથ્યા અધ્ય વસાયના એ પરણામ. અધ્ય વસાઈ કહો કે અધ્ય વસાન કહો. જે તમને એક ખાલી કહું, આ ફૂટનોટ છે ને, જે આગળની ગાથાઓ છે એમાં એક ફૂટનોટ છે, પેજ નંબર 388 અને 389 એમાં નીચે જો તમને થોડું હોમવર્ક આપું છું, તમારે વાંચવાનું છે. એમાં નીચે દેવ પાના ઉપર નીચે મિથ્યા અધ્ય વસાય એકમાં અને મિથ્યા અધ્ય વસાન એ બેઉ એક જ છે. એ જ છે પરિણામ અને એક છે, એટલે એક શબ્દમાં પરિણામ છે અને એક શબ્દમાં પરિણતિ છે, એ રીતે એનો ફરક છે. તો એ પરિણામ અને પરિણમન, પરિણામ અને પરિણમન, તો એ ક્રિયા ક્રિયા અને એ પરિણામ, તો એ રીતે ફરક પાડ્યો છે. પણ ઇન શોર્ટ અધ્યવસાન અને અધ્યવસાય એ એક જ વાત છે, બરાબર છે. અને આગળ શબ્દ શું લગાડ્યો? મિથ્યા. મિથ્યા અધ્યવસાન, મિથ્યા અધ્યવસાય, એનો અર્થ શું થયો? ઊંધી માન્યતા, ઊંધો અભિપ્રાય, વિપરીત શ્રદ્ધા. સમજાય કે ઉલટી માન્યતા, એનું નામ મિથ્યા અધ્યવસાન છે. અને ખરેખર આખા બંધની કાળમાં તમે એનો ફ્લો જોશો, ગાથાઓનો બરાબર સાથે 35 ગાથા તો જોઈ, આખો તમે ફ્લો આપણે કરશું ને, આખો હમણાં 3 દિવસમાં પૂરો કરશું આખો અધિકાર, તો તમે એનો ફ્લો જોશો. એકો એક ગાથામાં આચાર્ય દેવે આ જ વાત સિદ્ધ કરી છે કે તારા મિથ્યા અધ્યવસાનના ભાવથી તને કર્મનો બંધ થાય. આજે પણ એક ગાથા આવી ને કે પૂર્વના કર્મનો ઉદય આવે અને એમાં જીવ જોડાય, તો પૂર્વના કર્મનો ઉદય નિમિત્ત અને જીવના વર્તમાનના રાગ દ્વેષના પરિણામ એ નૈમિત્તિક, અને એ વર્તમાનમાં જીવે જે રાગ દ્વેષના પરિણામ કર્યા એ પરિણામ નિમિત્ત, અને જે સામે નવીન કર્મનો બંધ થયો એ કર્મનો બંધ એ નૈમિત્તિક. તો જીવના પરિણામ અને નવીન કર્મના બંધ વચ્ચે અને પૂર્વ કર્મના ઉદય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એક બાજુ પૂર્વનો ઉદય રાખો અને જીવના પરિણામમાં, એક બાજુ જીવના પરિણામમાં રાખો અને નવીન કર્મનો બંધ રાખો, તો એ જે ટ્રાયંગલ થાય છે, સમજાય છે, એની વચ્ચે શું છે? કરતા કર્મ સંબંધ નથી પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ વાત આજની ગાથામાં પણ સિદ્ધ કરી. અને એ ગાથા આપણે આગળ જયારે આવશે ત્યારે આપણે એને લઈશું. તો ચલો આપણે 2-5 મિનિટમાં શું રિવાઇઝ કરતા હતા? પહેલી 5 ગાથામાં અજ્ઞાની જીવને બંધ કેમ થાય છે ઉદાહરણના માધ્યમથી વાત સિદ્ધ કરી. પછીની 5 ગાથા આપણે શરૂઆતથી લઈએ છીએ રિવિઝન. પછીની 5 ગાથામાં શું વાત સિદ્ધ કરી? શું વાત સિદ્ધ કરી? કે જ્ઞાની ધર્માત્માને કર્મનો બંધ કેમ નથી થતો, કારણ કે જ્ઞાની ધર્માત્મા એ રાગ આદિ ભાવમાં એકત્વ બુદ્ધિ કરતા નથી. રાગ અને જ્ઞાન વચ્ચે ભેદ પાડે છે, ભેદ વિજ્ઞાન કરે છે, રાગને રાગ રૂપે જાણે છે, દુઃખ રૂપે જાણે છે, મારું સ્વરૂપ નથી એમ જાણી માનીને રાગનું એકત્વ તોડે છે અને જ્ઞાનમાં સ્થિર થાય છે, જ્ઞાયક ભાવમાં સ્થિર થાય છે, એટલે જ્ઞાનીને નવીન કર્મનો બંધ થતો નથી. તો અજ્ઞાની સંબંધી 5 ગાથા અને જ્ઞાની સંબંધી 5 ગાથા. તો પહેલી 10 ગાથા એ રીતે આવી. પછીની 3 ગાથામાં શું વાત આવી? શું વાત આવી? કે કોઈ પર જીવ મને મારતો નથી અને હું કોઈ પર જીવને મારતો નથી, બરાબર છે. અને પછી 2 ગાથામાં શું વાત સિદ્ધ કરી? તો કે જે મરણ થાય છે, જે શરીર અને આત્માનો સંયોગ એક ક્ષેત્ર અવાને થોડા કાળ માટે હતો, એનો જે વિયોગ થયો, એને જે આપણે મરણ કહીએ છીએ, સમજાય છે, એ મરણનું કારણ શું છે? તો કે આયુ કર્મનો ક્ષય. સાંભળવાની સમજવાની કોશિશ કરજો, બધાને સમજાશે. બહુ સરળ વાત, બહુ સરળ અધિકાર છે, પણ આજે બુદ્ધેશજી 2-4 વાર કીધું કે આ અધિકાર સૂક્ષ્મ છે, આ વાતો સૂક્ષ્મ છે. વાતો સૂક્ષ્મ છે કે કારણ કે આપણા નિત્યા અભિપ્રાય સુધી બુદ્ધેશજી અને આચાર્ય દેવને લઈ જાય. તમે સમજવાની કોશિશ કરીએ આપણે કે રાગ દ્વેષના પરિણામ થયા, કે 5 પાપ થયા, કે 4 કષાય થયા, કોઈ સમજે છે કે પરક્રિયામાં જીવે એકત્વ કર્યું, મમત્વ કર્યું, એ બધું તો સેકન્ડરી છે, પણ મૂળ પ્રાઇમરી પોઈન્ટ ક્યાં છે? ભૂલ ક્યાં છે? કોઈ સમજે છે? રાગ થયો પર્યાયમાં, કે દ્વેષ થયો પર્યાયમાં, કે કષાય થયો પર્યાયમાં, કોઈ સમજાય છે? તીવ્ર થયો કે મન થયો, કે શુભ થયો કે અશુભ થયો, કોઈ સમજાય છે? એ વાત તો પછી આવશે, પણ મૂળ વાત શું છે? મૂળ વાત કે આ થયો કેમ, કે મૂળ તું તારા સ્વભાવથી ચ્યુત થયો, એટલે તું તારા સ્વભાવને સ્વીકારતો માનતો નથી, એટલે તું તારા સ્વરૂપમાં અહમ કરતો નથી, એટલે તારા ઉપયોગને તારા સ્વરૂપમાં સ્થિર કરતો નથી, એટલે જે સિદ્ધ ભગવાન પૂર્ણતઃ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા, લીન થઈ ગયા, એવા સિદ્ધ પરમાત્માઓને, અનંત પરમાત્માઓને સમજાય છે કેટલા રાગદેશના પરિણામ થાય છે? શુભ થાય કે અશુભ થાય? દયાદાન નો ભાવ હોય છે, વ્રતપત નો ભાવ હોય છે, ઇન્દ્રિયો ભાવ હોય, અરે હોય જ નહીં. કેમ? કારણ કે જે ઉપયોગ, જે પરિણામ, જે પર્યાય પોતાના દ્રવ્યમાં અનંતકાળ માટે સ્થિર થઈ ગઈ, હવે એ પર્યાય શું કરશે? તો કે એના અંદરમાં ભરેલા આનંદ ને અનંતકાળ ભોગવશે. હવે ઉપયોગ બહાર આવવાનું નામ જ નથી લેવાનો, એટલે રાગ દ્વેષ ના પરિણામ ઉત્પન્ન થવાનો કોઈ સવાલ જ નથી. સમજાય છે? તો પછી એ બધી વાત છે કે શું કયા ભાવ થયા ને કયા અધ્યવસાન ના ભાવ થયા ને કેવા ભાવ થયા ને કયા અસંખ્યાત લોક પ્રમાણ ઉદય ભાવ છે. બોલો, હવે મને કહો અસંખ્યાત લોક પ્રમાણ ઉદય ભાવ ઉભા કેમ થયા? આ વિવિધ ગતિઓમાં આપણે જન્મ મરણ કેમ કરીએ? એક એક ગતિમાં અનંતવાર, એક એક શરીરમાં અનંતવાર, એક એક યોની આગળ ઉદ્દેશ્ય. કાલે આપણે વાત કરી હતી, કહી કે નહીં? બોલો બોલો. ભાવ ફરી જશે, ભાવ ફરી જશે, સંયોગ ફરી જશે, ઉદય ફરી જશે, આપણે શરીર ફરી જશે, છૂટી જશે, બધું બદલાઈ જશે. તો આ અનાધિકારી આ ચક્ર કેમ ચાલુ છે? તો કે આપણે આ સત્ય જે માર્ગ છે, વાત છે, સ્વરૂપ છે, એને જેમ છે એમ આપણે સ્વીકારતા નથી, અનુભવતા નથી, માનતા નથી, પ્રતીતિ કરતા નથી. એટલે આપણને નિરંતર પરદ્રવ્ય પ્રત્યે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખબુદ્ધિ થાય છે. એનું જ નામ મિથ્યા અધ્યવસાન છે. મિથ્યા અધ્યવસાન એટલે બહુ શોર્ટમાં, બહુ એક શબ્દમાં સમજો, મિથ્યા છે. બરાબર? તો આયુ કર્મ સંબંધી, અરે સોરી, મરણ સંબંધી ત્રણ વાત થાય. તો પાંચ, પાંચ અને ત્રણ. પછી જન્મ સંબંધી ત્રણ વાત થાય. ડિવાઈડ કર્યું ને આપણે લોકોએ, તો 35 વાત ને આપણે ડિવાઈડ કરી. તો જન્મ સંબંધી ત્રણ વાત થાય કે જે રીતના કોઈ મને મારી ના શકે ને હું કોઈને મારી ના શકું, એવી રીતના કોઈ મને જીવન આપી ના શકે અને હું કોઈને જીવન આપી ન શકું. સમ્રાટ મહાબલ સેનાની ઉસ ક્ષણ કો ટાલ સકેગા ક્યા, અશરણ મૃત કાયા મે હર્ષિત નિજ જીવન ટાલ સકેગા ક્યા. બરાબર? તો એ જીવન અને મરણ સંબંધી આપણે છ ગાથા કહી, અને પછી ચાર અને છ, ચાર અને બે. બરાબર? ચાર ગાથામાં કોઈ મને સુખી નથી કરી શકતું, દુઃખી નથી કરી શકતું, અને હું કોઈને સુખી દુઃખી નથી કરી શકતો, એમ ચાર ગાથા આવી. અને પછીની બે ગાથામાં સમુચ્ચય રૂપે બધી જ વાતો લઈને આચાર્ય દેવે એ વાતને પાછી દ્રઢ કરાવી. તો પાંચ, પાંચ, ત્રણ, ત્રણ, ચાર અને બે. તો એ રીતે આપણે એ ગાથાઓનો આખો સમુદાય જોયો. બરાબર? હવે આગળ વધીએ. ગઈકાલે આપણે જે ગાથાઓ કહી એને બે મિનિટમાં આપણે રિવાઇઝ કરીએ. ગઈકાલે આપણે કઈ ગાથાથી વાત ચાલુ કરી હતી? કોઈને ખ્યાલ છે? બોલો જલ્દી. ગઈકાલે આપણે કઈ ગાથાથી વાત ચાલુ કરી હતી? બહુ સરસ. હું 259 થી કહી હતી. ભલે પરમ દિવસ થી થોડું કર્યું, 259 થી લઈને હવે 271 સુધીની ગાથાને આપણે બે મિનિટમાં જોઈએ. તો 259 માં આખો વિષય હવે સાંભળજો. 259 થી 271, 259 થી 271 નંબર સુધીનો આખો જે વિષય છે એમાં આચાર્ય દેવ શોર્ટમાં પણ વાત કરું તો જે અધ્યવસાનના કારણે જીવને બંધ થઈ રહ્યો છે, સંસાર ઉભો થઈ રહ્યો છે, મિથ્યા અભિપ્રાયના કારણે જે બહુ ભ્રમણ થઈ રહ્યા છે, દુઃખ ભોગી રહ્યો છે, એ અધ્યવસાનનું સ્વરૂપ આટલી ગાથાઓમાં આચાર્ય દેવે સમજાવ્યું છે. 259 થી 271 માં શું આવ્યું હતું? 271 માં હા, અધ્યવસાનના બીજા નામો આવ્યા હતા. તો 259 માં એક વાત કરે છે, જે તારી બુદ્ધિ છે, મતિ છે, ખોટી છે, એ ખોટી બુદ્ધિ અને મતિ, એ અધ્યવસાન, એ જ ખરેખર બંધનું કારણ છે. બરાબર? 261 માં શું વિષય આવ્યો હતો? કે પુણ્ય ભાવ થી પુણ્ય કર્મ બંધાય અને પાપ ભાવ થી પાપ કર્મ બંધાય. તો પુણ્ય અને પાપ ના બંધનું કારણ અલગ અલગ છે કે એક છે? પુણ્ય અને પાપના બંધનું કારણ અલગ અલગ છે કે એક છે? તો કે એક જ છે, મિથ્યા અધ્યવસાન. બરાબર? 261 થઈ ગઈ. હવે 262 માં બહુ સરસ કાળથી જે વિષય આપણે લીધો, મારો ના મારો જીવને બાહ્યમાં દ્રવ્ય હિંસા થાય કે બાહ્યમાં દ્રવ્ય હિંસા ન થાય, સમજાય છે? એ અલગ વાત છે. પણ તને બંધ થશે કે નહીં? બાહ્ય કોઈ જીવ મર્યો કે ન મર્યો, કોઈને દુઃખ થયું કે ન થયું? હવે બહુ ગજબ વાત છે, આપણને કોઈને દુઃખી કરવા, એક્ઝામ્પલ, આપણને કોઈને દુઃખી કરવા અને સામે વાળો જીવ દુઃખી થતો જ નથી, તો આપણને બંધ થશે કે નહીં? આપણને કોઈને હેરાન કરવા છે અને આપણને કોઈને નીચા બતાવવા છે, આપણને કોઈનું કામ રોકવું છે અને એનું કામ ન રૂક્યું, એને દુઃખ ન થયું, એ પ્રભાવિત ન થયો, એ જોડાયો નહીં, એને ઇફેક્ટ ન થઈ, એ મસ્ત રહ્યો, એ જ્ઞાતા રહ્યો, એ અપ્રભાવિત રહ્યો, તો અહીંયા આપણને બંધ થશે કે નહીં? બોલો જોયું તો કે મારો ના મારો, સામે વાળો જીવ દુઃખી થાય ન થાય, સામે વાળો જીવ મરે ને ન મરે, સમજાય છે? જીવે કે મરે જે પણ થાય, પરંતુ તમે અહીંયા સારો મિથ્યા અધ્યવસાય નો ભાવ થયો, ખોટી માન્યતા કરી, ખોટી કરતા બુદ્ધિ કરી, મિથ્યા બુદ્ધિ કરી, ખોટી વિચારધારા કરી, ખોટા ડિરેક્શન માં વિચાર્યું, વસ્તુ સ્વરૂપ થી વિરુદ્ધ ચિંતન ચાલ્યું, એટલે તમે તો અહિયાં બંધ થઈ જ ગયું. બરાબર? તો 262 ગાથામાં પહેલી લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે, મારો ના મારો જીવને બંધ થાય છે અધ્યવસાન થી. બરાબર છે? હવે 263-64 માં તો ખાલી હિંસા સમજાય છે અને અહિંસા ની વાત નથી, કોઈ સમજાય છે? હિંસા સાથે બીજા પણ પાપ લઈ લીધા અને અહિંસા માં બીજા પુણ્ય ના ભાવ લઈ લીધા, એટલે હિંસા જીવ છોડી ખુશી પરિગ્રહ એ બધા થી પણ બંધ થાય છે, કારણ કે પાપમય ભાવ છે. અને બચાવવાનો ભાવ, સાચું બોલવાનો ભાવ, અચ્છા જૂઠું બોલવાનો ભાવ ખરાબ, પણ સાચું બોલવાનો ભાવ, બોલો જલ્દી, સાચું બોલવાનો ભાવ, ચોરી નહીં કરવાનો ભાવ, શાંતિ રાખવાનો ભાવ, પુણ્ય ભાવ, દયાનો ભાવ અને અપરિગ્રહ નો ભાવ, બ્રહ્મચર્ય નો ભાવ, બોલો વિચારો, એ બધા ભાવ, તો કે એ બધા ભાવ પણ અને આ બધા ભાવ પણ, એટલે સરવાળે તારા સ્વરૂપ થી તું બહાર નીકળ્યો અને જે પણ ભાવ થયા, અહીંયા આપણને બંધ થાય છે કે અહીંયા તો નહીં થતો હોય ને? નહીં થતો હોય ને? બોલો, અહીંયા તો બંધ નહીં થતો હોય ને? થાય છે ને, કારણ કે હમણાં આપણે સ્વરૂપ માં અંદર છે કે સ્વરૂપ ની બહાર છે? ભલે સ્થળ શુભ છે, બહાર ઘર માં જતું તો સ્થળ અશુભ છે, અને વિષય કરતા એના ભાવ અશુભ છે, દયાદાન ના ભાવ શુભ છે, પણ અલ્ટિમેટલી એ બે ભાવ કેવા છે? તો કે જે બંધ ના કારણ. તો 64 સુધીની એ વાત ગાથામાં આપણે લીધી. હવે 65 માં બહુ સરસ વાત આવી, જે થાય અધ્યવસાન જીવને વસ્તુ આશ્રિત છે બને. આજે પણ આ ગાથાની ઝલક આવી હતી ને, આજની ગાથામાં, આજની ગાથામાં આ ગાથાની ઝલક આવી કે ભાવ ચોરી કે ભાવ હિંસા ને ભાવ વિકાર તો છોડાવે છે, પણ જેના આશ્રયથી તને આ પરિણામ થાય છે એ વસ્તુ ને પણ છોડાવે. કોઈ છે ને, એ વસ્તુ, એ દ્રવ્ય, એ બાહ્ય પદાર્થ, એને પણ શું કરે છે? આચાર્ય દે છોડાવે. પોઈન્ટ સમજાય છે? તો અહીંયા આ ગાથામાં શું વિષય આવ્યો? 265 માં શું વિષય આવ્યો? તો વિષય આવ્યો હતો કે ખરેખર અધ્યવસાન, એટલે કે મિથ્યા અધ્યવસાન ના ભાવો તારા આત્માના આશ્રય થી તને નહીં થાય. મિથ્યા અધ્યવસાન ના ભાવો નિયમ થી પરના લક્ષ્ય જ થશે. કઈ સમજાય છે? પરના લક્ષ્ય થશે, પણ પર વસ્તુ તને અધ્યવસાન કરાવે છે એ નથી. બે વાત સમજાય? બે વાત સમજાય? રાગ નો ભાવ છે, દ્વેષ નો ભાવ છે, ભક્તિ નો ભાવ છે, વિધાન નો ભાવ. બોલો, આપણે હમણાં સવારના 7:45 થી 8 વાગ્યા સુધી વિધાન કરતા હતા, તો આપણું લક્ષ્ય ક્યાં હતું? જલ્દી જલ્દી આપણું લક્ષ્ય હતું, બોલો બોલો, આપણું લક્ષ્ય ક્યાં હતું? આપણું લક્ષ્ય ભગવાન પ્રત્યે હતું કે નહીં? બોલો, આપણું લક્ષ્ય વિધાન માં જે વાતો આવી એ પ્રત્યે હતું. તો લક્ષ્ય ક્યાં હતું? તો કે પર તરફ. તો અહીંયા શું થયું? પર ના લક્ષ્ય શું થયું? પુણ્ય અધ્યવસન, પાપ અધ્યવસન. બરાબર છે? જે પણ ભાવ થાય છે તે પર ના અવલંબે થાય છે, એક વાર સ્વના અવલંબે નથી થતું, બીજી વાર, અને પર ના અવલંબે થવા છતાં પણ પર તને કરાવતું નથી, ત્રીજી વાર. બોલો જલ્દી 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 બોલો. હા, 265 માં 3 વાર આવી, પર ના અવલંબે થાય છે, સ્વના અવલંબે નથી થતું, પણ પર તને વિકાર કરાવતું નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત ગુજરાતી આ કાળમાં ખુલી. બરાબર છે? તો 265 થયું. હવે 266, કરું છું દુઃખી સુખી જીવને વળી. હવે જો આ 266 અને 267, ગઈકાલે મેં તમને કીધું હતું કે આ 266-67 માં આખો જે વિષય છે એમાં એક ટોપિક આવ્યો. શું આવ્યો? સુવિષય એવો તો ગઈકાલે આમાં સુવિષય તારી જે મિથ્યા અર્થ ક્રિયા કારિત્વ એ કેવું છે, એ કેવું છે તો કે અસફળ છે, અનર્થકારી છે. આપણે એક વાક્ય બોલ્યા હતા આ બે ગાથાનો વિષય લઈને, આપણે એક વાક્ય બોલ્યા હતા, શીખ્યા હતા. શું વાક્ય શીખ્યા હતા? જો આમાં કોઈ જીવને બાંધવું અને કોઈ જીવને મુક્ત કરવું, આ એક જોડકો હજી નવો આવ્યો, દુઃખી સુખી જીવાડું મારું. હવે આમાં શું આવ્યો જોડકો? બાંધવું અને બાંધી રાખવું સંસારમાં. બોલો, આવો કોઈ પ્રથમાનુયોગ નું ઉદાહરણ યાદ આવે છે તમને? કે કોઈ જીવને કોઈ જીવ માટે એવો ભાવ થયો કે એ જીવને હું સંસારમાં બાંધી રાખું, આ જીવ મુક્ત ન થાય, આ જીવ મોક્ષે ન જાય, આ જીવ મારી સાથે રહે, આ જીવ અહીં ભોગ ભોગવે, આ જીવને મુક્ત ન થવા દઉં. બોલો, આવો વેરી ગુડ. સીતાના જીવને રામ દ્રષ્ટિ, રામચંદ્રજી મુનિ દીક્ષામાં છે. વિચાર કરો, સમજાય છે? રામચંદ્રજી મુનિ દીક્ષામાં છે અને સીતાનો દીપ સ્વર્ગમાં છે, અને સ્વર્ગમાંથી આવીને એને રામચંદ્રજી માટે પાછો મોહ ઉત્પન્ન થાય, રાગ ઉત્પન્ન થાય, ભાવ ઉત્પન્ન થાય, અને જાનક અવસ્થામાં છે પોતાની સાધનામાં, ત્યારે સીતાજીના જીવને શું વિચાર આવે છે, શું શું ભાવ આવે છે? બોલો, કે હું આમને હવે સ્વર્ગમાં લઈ જાઉં, અમે ભોગ ભોગવી, અમે સાથે રહીએ. બોલો, સમજાય છે? તો આ પ્રકારના ભાવો પણ તીવ્ર રાગના વશમાં આવીને, મોહના વશમાં આવીને, સમજાય છે, આ જીવ અનાદિકાળથી કરી રહ્યો છે. તો બાંધવાનો ભાવ અને મુક્ત. હવે ગુરુદેવ શ્રી તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા હતા, પણ એની અસ્થિરતાની પરિવારમાં એવો ભાવ હતો કે નહીં કે બધા જીવો આ માર્ગને પામે? કરતા ભાવ નહોતો, મિથ્યા વ્યવસાય નહોતો, પરંતુ બધા જીવો સંસારથી મુક્ત થાય એવો ભાવ તો હતો કે નહીં? બોલો, બધા જીવો તત્વને પામે એવો ભાવ તો હતો કે નહીં? બોલો, બધા જીવો સુખી થાય એવો ભાવ તો હતો કે નહીં? બોલો, જળની ક્રિયા ઉદયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, જીવ જોડાઈને દુઃખી ન થાય, આકુળિત ન થાય, મિથ્યાત્વને પુષ્ટ ન કરે, રાગ દ્વેષની વૃદ્ધિ ન કરે, કસાઈને હાવી ન થવા દે એવો ભાવ હતો કે નહીં? બધા જીવો ભગવાન આત્મા છે એવો અંદરનો અભિપ્રાય બને એવો ભાવ હતો કે નહીં? હતો કે નહીં? બોલો. તો એ પ્રકારનો ભાવ જ્ઞાની ધર્માત્માને પણ સમ્યક દર્શન થયા પછી, એના કારણે તો તીર્થંકર નામકર્મ પ્રસિદ્ધ નું બંધ થાય છે. કઈ છે? પહેલી સોલાકાર ભાવનામાં દર્શન વિદ્યુતિ ભાવના ભાવે, અને તે એ ભાવના કે બધા જગતના જીવો આ હા સંસારથી કરીને હવે કરશે કે નહીં કરે, રખડશે કે છૂટશે, બંધાશે કે મુક્ત થશે, આ વાત સમજશે કે નહીં સમજે, આ વાત રૂપે પરણમશે કે નહીં પરણમે? બોલો, એ કોઈ એક જીવના હાથમાં બીજા જીવનું પરણમન છે? આ બંધ વિસ્તારમાં આ જ અભિપ્રાય આ મિથ્યાત્વ તોડાયું છે કે તું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાઈ કરી શકે નહીં, ન બાંધી શકે, ન છોડાવી શકે, ન દુઃખી કરી શકે, ન સુખી કરી શકે, ન જીવન આપી શકે, ન મરણ કરી શકે, ન કોઈને મોટા કરી શકે, ના કોઈને ખવડાવી શકે, ના કોઈને રાખી શકે, ના કોઈનું કાંઈ કરી શકે. કેમ? કારણ કે એક એક જીવનું પરમન સ્વતંત્ર એના ઉદયને લઈને થાય છે. શું એક એક ગાથા છે? બોલો, આખો ફ્લો સમજાય છે ને? તો આ રીતે 266 ગાથામાં એ વાત આવી કે તારો જે મિથ્યા અર્થ ક્રિયા કારિત્વનો ભાવ છે કેવો છે? રૂપાવે અસફળ છે. ચલો વાક્ય બોલો જલ્દી, 266-67 નું વાક્ય કે તારા, બહુ સરસ વાક્ય છે. અનુજાદેવ, તારા મિથ્યા અધ્યવસાયના ભાવો તારી માટે અનર્થકારી છે અને પર દ્રવ્યમાં અકિંચિત કરે. બે શબ્દ યાદ રહેશે તમને? સમજાય છે? બે શબ્દ તારી માટે અધ્યવસાય કેવા છે? અને પર દ્રવ્ય માટે કેવા છે? અકિંચિત કર. અર્થ વગરના તારા મિથ્યા અધ્યવસાયના ભાવો પર દ્રવ્યમાં કિંચિત માત્ર પણ કાઈ કરી શકવામાં સમર્થ નથી. આટલી એક વાત બેસી જાય ને આ અર્જુન શાસનની, આ ગ્રંથોની, આ જીવનની, તો આખો મિથ્યા અભિપ્રાય, માન્યતા, કર્તૃત્વ, અહંકાર, અભિમાન બધું છૂટી જાય. તમને કહો છો જીવ એટલો બધો નિર્ભર થઈ જાય, આ સમજીને જીવ એટલો બધો નિર્ભર થઈ જાય, એટલો બધો નિર્ભય થઈ જાય. નિર્ભયતા ક્યાંથી આવે છે? બોલો, નિર્ભરતા કોના આશરે આવે છે? બોલો, સમજાય છે? સાચી સમજણ ક્યાંથી આવે છે? તો કે પોતાના જ્ઞાન માં જયારે વસ્તુ નું જેવું સ્વરૂપ છે એવું એ યથાર્થ શીખે છે, ભણે છે, સ્વીકારે છે, ત્યારે એને એ પ્રકારની નિર્ભરતા આવે. બરાબર? તો આ અર્થક્રિયા તારી મિથ્યા અધ્યવસાય ની અર્થક્રિયા કેવી છે? જાણવાની અર્થક્રિયા કેવી છે બોલો? સાર્થક છે કે નિરર્થક છે? સાર્થક છે. વસ્તુત્વ ગુણ છે ને, વસ્તુત્વ ગુણ. તો જે શક્તિ ના કારણે દ્રવ્ય ની કોઈ ને કોઈ અર્થક્રિયાકારિત્વ થાય, પ્રયોજન ભૂત ક્રિયાકારિત્વ થાય, તો જ્ઞાન નું અર્થક્રિયાકારિત્વ શું છે? જલ્દી બોલો. જાણવાનું. તો જાણવાનું કાર્ય સાર્થક છે કે નહીં? તો કે છે. પણ આ મિથ્યા અભિપ્રાય નું અર્થક્રિયા તો કે નિરર્થક છે. કેમ? કારણ કે તું જેવું વિચારે છે, તું જેવું ચાહે છે, તું જેવું માને છે, તારો જે અભિપ્રાય છે એ વસ્તુ સ્વરૂપ ની વિરુદ્ધ છે. એક બાકી બોલું. અરે બોલો જલ્દી, તમે ખોટો બોલો. હવે તને સુખી થવું હોય સમજાય છે, તો વસ્તુ સ્વરૂપ નહીં બદલાય તારા મિથ્યા અભિપ્રાય અનુસાર. તને સુખી થવું છે તો તારે તારી માન્યતા વસ્તુ સ્વરૂપ અનુસાર કરવી પડશે. વસ્તુ સ્વરૂપ તારા અનુસાર નહીં બદલાય. શું કીધું? વસ્તુ સ્વરૂપ તારા અનુસાર નહીં બદલાય. સુખી થવું હોય તો તારી માન્યતા વસ્તુ સ્વરૂપ અનુસાર તારે કરવી પડશે. બઉ ગજબ ની આ બે ગાથા આવી 266-67. હવેનો જે વિષય બહુ સરસ બે ગાથામાં આવ્યો, મેં તમને ટીકા વાંચવાનું પણ કીધું હતું, મને નથી ખબર કેટલાય વાંચી હશે, પણ ખરેખર વાંચજો આખો આખો આ બંધ દીકર બહુ સરસ. હવેની બે ગાથા છે એમાં આચાર્ય દેવ કે છે, જો હવે સાંભળો તમારા મિત્ર અધ્યય, આપણે કહીએ ને સામો તમારા દીકરાના કારણામાં સાંભળો, એમ કહીએ કે નહીં બોલો? અરે બોલો. તમે કઈ મસ્તી કરીને આવ્યો હોય અને પછી કમ્પ્લેન લઈને આવે નેબર કે ટીચર, અને પછી બોલાવે સ્કૂલમાં, અને મમ્મી પપ્પા જ્યાં બિચારા જવું તો પડે. બરાબર છે? કારણ કે દીકરો કોનો છે? નહીં બોલો. બોલો તો ખરા, દીકરો છે કોનો? જન્મ કોને આપ્યો છે? પોઈન્ટ સમજાય છે? હવે આ પ્રગતિ છે કોની? આત્માની. આચાર્ય કે છે, સાંભળો સાંભળો, હે જીવ સાંભળ સાંભળ, તારી પ્રગતિ ના કારણો સાંભળ. આ તારા સ્વરૂપ ને ભૂલી ને એને સુરવું નથી માન્યું, બોલો, સુરવું નથી કર્યું, ખોટા કામ ખોટા કારણમાં. તો એ કારણમાં બતાવે છે 268 અને 269 નંબર ની વાત. એ શું કારણમાં બતાવ્યા? કે જે ગતિમાં જાય છે, અને સિરિયન નારક દેવ માનવ, કેટલી વાત આવી આમાં જો સાંભળો. સિરિયન ગણજો, તમે લોકો ગણજો, ગણજો ગણજો કેટલા થાય છે મને કહેજો. આ અધ્યવસાન ના રૂપ, પ્રકાર, પરિણામ, અભિપ્રાય, માન્યતા, ખોટી, કેટલા પ્રકાર એના બતાવ્યા બે ગાથામાં, મને ગણીને બતાવો. ચલો, તિર્યં, માનવ, દેવ, પુણ્ય, પાપ, સર્વરૂપ નિજ ને કહે છે જીવ અધ્યવસાન. એટલે પોતાને દેવ રૂપ, હવે શરીર રૂપે તો પોતાને માને છે. થોડું આમાં સમજ્યો આચાર્ય દેવે શું વાત લીધી? ઔદારિક જે શરીર છે એ મનુષ્ય શરીર રૂપે તો અનુજાબેન પોતાને માને છે એ રૂપે તો, પરંતુ એટલું જ નહીં, એ શરીર ના લક્ષ્ય જે અંતરમાં, એટલી જ મેં તમને પૂજામાં નિયતિ મેં બતાવ્યું ને, એટલી જ પ્રકારના ઔદયિક ભાવ નું વર્ણન વિધાનમાં આવ્યું હતું. તો એકવીસ પ્રકારના ઔદયિક ભાવ છે, એમાં ચાર ગતિ સંબંધી ઔદયિક ભાવ છે. તો ચાર ગતિ સંબંધી ઔદયિક ભાવ એટલે આ ઔદારિક, સામાન્ય શબ્દ, આ ઔદારિક શરીરના આશ્રય અંદરમાં જીવની પરિણતિમાં થવા વાળા મનુષ્ય ગતિ નામક ઔદયિક ભાવ. આખો દિવસ મનુષ્ય શરીર ને લઈને મનુષ્ય જેવા પરિણામ આપણને ખાઈ શકે નહીં? આપણે ઢોર જેવા પરિણામ ખાય, ઢોર જેવું ખાવા પીવાનો આપણી ક્રિયા પ્રક્રિયા અને પરિણામ થાય ન થાય ને? તો મનુષ્ય શરીર છે, તો મનુષ્ય દેહમાં આવીને મનુષ્ય દેહના આશ્રય અને એના રિલેટેડ સંયોગોના આશ્રયે અંદરમાં જે ઔદયિક ભાવ, મનુષ્ય ગતિ નામક ઔદયિક ભાવ, એ જીવનો વિકાર છે. ઔદયિક ભાવ એ જીવનો ઔદયિક ભાવ છે ને, પાંચ ભાવ તો જીવના છે. હવે દેવ માં જશું તો દેવ જેવા ઔદયિક ભાવ થવા મળશે, આ મિલી જશો. કારણ કે એ વ્યક્તિ શરીર મળશે, એ ત્યાંના ઉદય સંયોગ બધા અલગ હશે, તો એ પ્રકારે ઉઠું ને શું હાલુ ચાલુ ખાવું પીવું થશે, જે પણ ખાવું પીવું તો નથી, પણ જે પણ ઓળખાર આવે છે ને, જે પણ તમને પકડાય છે એક પોઈન્ટ, તો કેટલા ઔદયિક ભાવ એટલે કેટલા અધ્યવસાન ગણાવ્યા હમણાં સુધી, કેટલા થયા? પેલા થયા છ, હજુ પૂરું નથી થયા એની પછીની ગાથા જો. વળી એમ અધર્મ, સોરી ધર્મ, ગંજો ગંજો બહુ બધા આવશે, ધર્મ અધર્મ, જીવ અજીવ, લોક અલોક, કેટલા થયા? બાર થયા ને. તો બાર પ્રકારે પોતાને અનુભવે છે, રૂપે પોતાને છે ને, તે સર્વ રૂપ નિજને કરે છે. આ બધામાં શું કરે છે? નિજને કરે છે. બહુ સરસ આની ટીકા છે. તો આ જે ઔદયિક ભાવ છે એ ઉદયમાં જોડાઈને જીવ ઔદયિક ભાવ કરે છે, અને ધર્મ અધર્મ આકાશ કાળ લોકાકાશ અલોકાકાશ જે બધા છે એનો ઉદય નથી. આપણને એમ કહેવાય કે ધર્મ દ્રવ્ય નો ઉદય છે ના, તો એની માટે શું વાત આવી છે? એની માટે શું વાત આવી છે? તો કે જાણવામાં આવતા, એટલે એ જ્ઞેય ભાવ મળી સમજાય છે. અને કર્મ ના ઉદયમાં જોડાઈને જે વિકારી ભાવ કરીએ છીએ, ભાવક ભાવ. બે શબ્દ સમજાયા? બે શબ્દ, ભાવક ભાવ અને જ્ઞેય ભાવ. તો તિર્યંત ગતિ નામ કર્મ નો ઉદય બધો શું છે? ભાવક નો ભાવ છે, કર્મ નો ઉદય છે. અને જે આ લોકમાં રહેલા દ્રવ્યો છે એના આપણે શું કરીએ છીએ? જાણીએ છીએ. તો એ આપણી માટે કયા ભાવ છે? જ્ઞેય ભાવ. તો પોતાના સ્વરૂપે, આ તો ભૂલતા જ નહીં, પોતાના સ્વરૂપને ભૂલી લે. આ જીવ અનેક પ્રકારના પુરુકરો મારી સાથે ભાવક ભાવ અને જ્ઞેય ભાવ, ભાવક ભાવ અને જ્ઞેય ભાવ, ભાવક નો ભાવ એટલે કર્મ ના ઉદય નો ભાવ, કર્મ ના ઉદય માં જોડાઈને જે ભાવ થાય છે એ ભાવ માં શું કરે છે? જીવ એકત્વ કરે છે, જોડાય છે, પોતાનું માને છે. પોઈન્ટ સમજાય છે? એક રૂપ થાય છે. જેવી રીતના હવે આકાશ દ્રવ્ય છે તો બહાર માં જે જગ્યા છે, ઘર છે, હવે એ કેટલા સ્ક્વેર ફીટ નું ઘર છે એને શું કરે છે? પોઈન્ટ સમજાય છે? આકાશ ની જગ્યા ને, પોઈન્ટ પકડાય છે? આકાશ ની એક જગ્યા ને આવી રીતના જોવાનું કે આકાશ ની એક જગ્યા ને એ શું કરે છે? એને મારી માને, મેં બનાવ્યું, મારી છે, મેં ખરીદ્યું, મેં વેચ્યું, મેં ઉભું કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. હવે અગર આની ચર્ચા કરશું ને હજી આ ગાથાની, તો ચાર વાગી જશે સાંજના, મને પછી કોઈ નથી બેસવાનું 11 વાગ્યા. એટલે તમે વિચારી લેજો કે કેવા કેવા સ્વરૂપને ભૂલીને, અને પ્રતિ કલાકે નહીં, પ્રતિ દિવસે નહીં, પ્રતિ મહિને નહીં, પ્રતિ ક્ષણ પ્રતિ સમય આ અધ્યવસાનના ભાવો ઉભી કરે છે. આપણને લાગે બંધ અધિકાર, આ બંધ અધિકારનો તમે આખો ફ્લો જોશો. એક એક અધિકારમાં જે એક એક ગાથામાં જે અધ્યવસાનના ભાવો તોડાયેલા છે, એક ગજબ ન તોડાય. એટલે વાત બાકી નથી રાખી, એટલે પ્રણામ આચાર્ય દેવે બાકી નથી રાખ્યા બતાવવા માટે. અહીંયા સિદ્ધ કર્યા છે, મૂકા છે આપણી સામે કે તું સમજ, તું આમાં 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 એકત્વ કરે છે કે નહીં. તમે જોજો આ એક એક ગાથામાં જેટલા પણ અધ્યવસાનના પ્રકાર કીધા છે એમાં આપણે એકત્વ કરી બેઠા છે, અને એક બંધનું કારણ થઈ ગયા બે ગાથા. ચલો આગળ, હવે 270. હવે 270 બહુ સરસ ગાથા છે. શું કીધું? આ બી અધ્યવસાન વિવિધ વર્તતા નહીં જેમ ને તે મુનિવરો લે પાય નહીં શુભ કે અશુભ કર્મો વળે. તો જે મુનિરાજો છે, જ્ઞાનીઓ છે, આ અધ્યવસાનના ભાવમાં લેપાતા નથી, જોડાતા નથી, એટલે તેમને બંધ થતો નથી. તો મોક્ષ માર્ગી જીવોની વાત કહી, આટલી થઈ ગઈ બરાબર. અને 271 માં અધ્યવસાનના બીજા નામો આવ્યા. કયા કયા આવ્યા? તો કે બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વિજ્ઞાન, પરિણામ, ચેત અને ભાવ. તો આ કોઈ પણ શબ્દ આવે તો સમજી લેવું કે આ મિથ્યા અધ્યવસાન. તમને સમજાય છે? અધ્યવસાન એટલે શું સમજાય છે? મિથ્યાત્વ, ઊંધી માન્યતા. આપણે પોતાના શરીર માની બેઠા છે કે નહીં? જે નામ આ શરીર ને મમ્મી પપ્પાએ આપ્યું એ નામમાં આપણે પોતાપણું કરી બેઠા છે કે નહીં? કેન વી થિંક સમથિંગ અહેડ ધેન ધીસ? સાચી મને કહો, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન આનાથી આગળ વિચારવાની કોઈ આપણે આપણે શું કહીએ પ્રયત્ન કરીએ છે કે હું આ શરીર, આ નામ, આ ઘર, કુટુંબ, પરિવાર અને આ ક્ષણિક ભાવોથી ભિન્ન મારું કોઈ અલગ અસ્તિત્વ છે એવો વિચાર પણ આવે છે? બોલો મને કહો કે જ્ઞાની ને, તમને દ્રષ્ટિ ને તાવ આવે કે નહીં? શરીરના સંયોગમાં તાવ આવે કે નહીં? અરે બોલો જલ્દી, અને મિથ્યા વ્યક્તિ ને તાવ આવે કે નહીં? હવે દેવો એ શરીર માં વિચાર કરે છે કે નહીં? હવે બોલો, મિથ્યા દ્રષ્ટિ નો શરીર સંબંધી નો વિચાર અને સમ્યક દ્રષ્ટિ નો એક શરીર અજીવ તત્વ છે ને, અજીવ તત્વ, તો અજીવ તત્વ તત્વ વિચાર મિથ્યા દ્રષ્ટિ ને પણ ચાલે છે અને તત્વ વિચાર સમ્યક દ્રષ્ટિ ને પણ ચાલે છે. એક શરીર રૂપી અજીવ જળ તત્વ નો વિચાર મિથ્યા દ્રષ્ટિ પણ કરે છે અને શરીર સંબંધી જળ તત્વ નો વિચાર સમ્યક દ્રષ્ટિ પણ કરે છે. એ દેવ ના વિચાર માં ફરક છે કે નહીં? મને શું ફરક છે બોલો, શું ફરક છે? નિત્ય દ્રષ્ટિ જે આ શરીર તત્વ નો વિચાર કરે છે, મને તાવ આવ્યું, મને કોરોના થઈ ગયું, મને હવે તો ભાઈ કોરોના કે છે, બોલો જલ્દી, હવે બીજું કઈ આવશે? હજી બીજું કઈ આવશે? હજી એ તો બધું ચાલતું જ રહેશે ને, પોઈન્ટ સમજાય છે? તો એ તત્વ નો વિચાર મિથ્યા દ્રષ્ટિ કરે છે. કઈ રીતે? તો કે ખોટી રીતે તત્વ નો વિચાર કરે છે. એ મિથ્યા અભિયોગ હતો. મારું શરીર છે, મને કહ્યું હવે શું થશે, હવે શું થશે, ડોક્ટર ને બતાવો, આમ કરો તેમ કરો, આમ કરો તેમ કરો. અને સમ્યક દ્રષ્ટિ એ તત્વ નો વિચાર કરશે કે નહીં કરે? શરીર સંબંધી તત્વ નો વિચાર સમ્યક દ્રષ્ટિ કરશે કે નહીં? બોલો, બોલે જયંતભાઈ ને કેટલો આનંદ આવે છે, એકદમ બરાબર આમ પકડે છે. તો સમ્યક દ્રષ્ટિ એ થશે કે નહીં? તત્વ નો વિચાર ચાલશે કે નહીં? હા ચાલશે, પરંતુ આ મારાથી જુદું છે, એનું પરિણામ પરિણમન આ રીતે હમણાં થવાની યોગ્યતા છે, એની ઉષ્ણ અવસ્થા છે. ક્યાં સુધી જશે વિચારો? આપણે આટલી સૂક્ષ્મતાથી વિચારી પણ શકીએ છીએ? એની આ પ્રકારની અવસ્થા છે. એ પ્રકારની અવસ્થાએ જીનેન્દ્ર ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈ છે, એટલે એ પ્રમાણે થઈ છે. આ નક્કી હતી એટલે એનો ક્રમ આવ્યો, અને ક્રમ આવ્યો એટલે થઈ, અને થઈ એટલે એનો ઉત્પાદ થયો, અને એનો ઉત્પાદન કરતા એ પોતે છે. હું નથી અને જવાનું હશે ત્યારે જશે, હું એને ટાળનાર નથી. પણ આખી બુદ્ધિ, મતિ, ઉપયોગ, રુચિ અને આખો અભિપ્રાય હું કરું, હું કરું, હું કરું, હું શરીર, મને પાવ, મને પાવ, મને પાવ, હું બીમાર, હું બીમાર, હું બીમાર. પોઈન્ટ સમજાય છે? આ આપણે જે ગાથા લીધી ના, કે મુનિવરો ને કેમ બંધ નથી થતો? બોલો, ઉત્સર્ગ નથી આવતો આપણને? કાંઈ નથી, મુનિરાજાને કેવા ઉત્સર્ગ આવે, સતીઓને કેવા ઉત્સર્ગ આવે? તો ત્યાં તત્વ નો વિચાર ચાલે છે ને, તો કે સમ્યક. અને મિથ્યા નથી માં તત્વ નો વિચાર ચાલે છે ને, તો કે મિથ્ય. પોઈન્ટ સમજાય છે? આખું આખી બે દિશા અલગ અલગ છે, બરાબર? તો 2771 થઈ. હવે 72 નંબર ની ગાથા થી આખો વિષય નવો ચાલુ થાય. 72 થી લઈને આપણે 77 સુધી, બરાબર? હવે આપણી થોડી ગાથા બાકી છે, ખ્યાલ આવે ને? 16 ગાથા બાકી છે. કેટલી બાકી છે હવે? 16 બાકી છે. તો 72 થી 77 નો એક લોટ લઈએ. આજે ને કાલે આપણે પૂરી કરવાની કોશિશ કરશું, બરાબર? 72 થી 77. હવે આખો વિષય નથી બદલાય છે, નિશ્ચય વ્યવહાર નો આખો વિષય ચાલુ થાય. હવે સાંભળજો, વ્યવહાર, જલ્દી જલ્દી ખાલી બે મિનિટ સાંભળો. વ્યવહાર નહીં નો વિષય શું છે? વ્યવહાર નહીં નો વિષય શું છે? અને નિશ્ચય નહીં નો વિષય શું છે? બરાબર, સાંભળો ધ્યાનથી. વ્યવહાર નહીં નો વિષય એક બહુ સોરી નિશ્ચય નહીં નો વિષય બહુ શોર્ટ માં કહું છું, બરાબર છે? નિશ્ચય નહીં નો વિષય એક રૂપ રેવા વાળો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જેને આપણે દ્રષ્ટિ નો વિષય કહીએ, પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય કહીએ, જેને આપણે નવ તત્વમાં છુપાયેલી આત્મ જ્યોતિ કહીએ, જેને આપણે કારણ પરમાત્મા કહીએ, બરાબર છે? તો નિશ્ચય નહીં નો વિષય કોણ છે? તો કે એક રૂપ લેવા વાળો ભગવાન આત્મા. હવે એને છોડીને કોઈ પકડજો, જેટલો પણ બીજો વિષય છે આને છોડીને, એ બધો વિષય વ્યવહાર નહીં નો છે. અને એને આપણે અગર શોર્ટ માં લઈએ તો ત્રણ શબ્દમાં લઈ શકીએ, રંગ, રાગ અને ભેદ, બરાબર છે? રંગ, 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 ત્રણ શબ્દ યાદ રહેશે? આજે કોઈ બોલતું નથી, કાલે તો બધા બોલતા હતા, આજે તો સંડે છે, બોલો બોલો. રંગ, રાગ અને ભેદ, આ ત્રણ માં વ્યવહાર નહીં નો આખો વિષય આવી ગયો. અને આ રંગ, રાગ, ભેદ માં સાંભળો ધ્યાનથી, આ 72 થી લઈને 77 આ ગાથાનો આખો વિષયનો ભૂમિકા બાંધું છે. તો રંગ, રાગ, ભેદ એ વ્યવહાર નહીં નો વિષય છે. વ્યવહાર નહીં નો વિષય ઘણો મોટો છે. વ્યવહાર નહીં ના વિષયમાં ઘણી બધી વાતો વસ્તુ આવી જાય છે. નિશ્ચય નહીં નો વિષય સીમિત થતો જાય છે, ઓછો થતો જાય છે, નાનો થતો જાય છે. સમજાય છે? એક રૂપ, ખાલી એક એક સિદ્ધાત્મા, એક સિદ્ધાત્મા, અભેદ, નિત્ય, એક રૂપ, એક રૂપ, એક રૂપ રહેવા વાળો નાયક ભાવ, એ નિશ્ચય નહીનો વિષય. અને વ્યવહાર નહીના વિષયમાં રંગ રાગ ભેદમાં બધું આવી ગયું. અને અધ્યવસાન, સાંભળો, અધ્યવસાનના જે ભાવો છે કાળુભાઈ, એ આ વ્યવહાર નહીના વિષયનો એક પાઠ છે. સમજાય? અધ્યવસાનના જે ભાવો છે એને અહીંયા વ્યવહારના ખાતામાં નાખીને નિશ્ચય એનો નિર્દય શબ્દ વાપરી શકું ને, નિર્દયપણે નિશ્ચય એનો બધી વાતો આવી નિષેધ કરે છે. બરાબર છે? નિષેધ કરે છે. બોલો, ગજબ છે. બોલો, નિશ્ચય વ્યવહારનો સંબંધ કેવો છે? જે વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે છે, જે વ્યવહાર નિશ્ચય સુધી આપણને લઈ જાય છે, એટલો ડાયો છે. બોલો, વિચાર કરો, જે વ્યવહાર નિશ્ચય સુધી હાથ પકડીને આપણને લઈ ગયો કે અરે તું આવ, આ પર દ્રવ્ય વ્યવહાર મહિનો વિશે છે પણ એ તું નથી. પછી અંદર વ્યવહાર શરીરે વ્યવહાર મહિનો વિષય છે પણ એ તું નથી. બરાબર? અને પછી વ્યવહાર પાછો આપણને અંદર લઈ આવ્યા કે તું હવે પર દ્રવ્ય શરીરને છોડ, અંદર આવ, અંદર આવ, અંદર આવ, અંદર આવ, અને અંદર આવીને પ્રમાણના દ્રવ્યમાં લઈ આવ્યા કે આ રાગાની ભાવ છે ને એ વ્યવહાર મહિનો વિષય છે પણ એ તું નથી. અરે બોલો. અને પછી અભિનંદન લઈ આવ્યા તો કે નિર્મલ કન્યાઈ છે ને, છે ને, થઈ ને, એ વ્યવહાર નહીનો વિષય છે પણ એ તું નથી. હવે અભિનંદન લઈ આવ્યા, આ ગુણ ભેદ છે ને, એ વ્યવહાર નહીનો વિષય છે પણ એ પણ તું નથી. અને વ્યવહાર નહીનો વિષય તું નથી એમ કરીને જે એનાથી પાર જે દ્રષ્ટિનો વિષય છે એ તું છે એમ વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. અને નિશ્ચય એક ઝટકામાં એ વ્યવહારનો નિષેધ કરીને દોડાવે છે. શું ગજબ છે! બોલો તો, શું કીધું? શું કીધું? તો કે વ્યવહાર નિશ્ચય વચ્ચે પ્રતિપાદક પ્રતિપાદ્ય સંબંધ અને નિશ્ચય વ્યવહાર વચ્ચે નિષેધક નિષેધ્ય સંબંધ. પોઈન્ટ પકડાયા બે? તો આ ગાથામાં શું કરે છે? સગડો એ વ્યવહાર અભૂતાર્થ કહીને એનો નિષેધ કરે છે, નિશ્ચય. હવે મને કોઈ રંગ રાગ ભેદ, મારે મારો પ્રશ્ન, આપણે ત્રણ ઉભા કહેવા, રંગ રાગ અને ભેદ. ભેદ એટલે? વેરી ગુડ. રંગ એટલે? રંગ એટલે બહારના સંયોગો, શરીર, ઘર, કુટુંબ. બહારના સંયોગો, કર્મ, શરીર, ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, હાથી, ઘોડા, ધંધો, વ્યાપાર, હીરા, મોણિક, માણિક, મોતી, સોનું, ચાંદી, ગાડી, બંગલા, નોકર, ચાકર, એ બધું રંગમાં. સમજાય છે? અને ભેદમાં ગુણ ભેદ, અને શક્તિ ભેદ, ધર્મ ભેદ, સ્વભાવ ભેદ. તો એ ભેદ રંગ અને રાગમાં, તો કે એ પર્યાયમાં ઉત્પન્ન થતા જે મોહ રાગ દ્વેષના પરિણામ છે. તો રંગ રાગ અને ભેદ આ ત્રણ સમજાયું? કઈ સમજાય છે? રંગ રાગ અને ભેદ. તો આ ત્રણ જે ઉભા કર્યા એમાં મને આ ત્રણે વ્યવહાર નહીનો વિષય છે કે નિશ્ચય નહીનો? જલ્દી બોલો. વ્યવહાર નહીનો વિષય છે. કે કારણ કે ભેદ તો વ્યવહાર અને અભેદ તો નિશ્ચય. સમજાય છે? પરાશ્રિત તો વ્યવહાર અને સ્વાશ્રિત તો નિશ્ચય. ભૂતાર્થ તો નિશ્ચય અને અભૂતાર્થ તો વ્યવહાર. ઘણી બધી આવી પરિભાષા નિશ્ચય વ્યવહારની આપણે બનાવી શકીએ. આટલું સમજાયું? તો હવે આ જે અધ્યવસાનના ભાવો છે એ રંગ રાગ અને ભેદ રૂપ વ્યવહારનું પેટ બહુ મોટું છે. જેમાં રંગનો વિષય આવી ગયો, રાગનો વિષય આવી ગયો, ભેદનો વિષય આવી ગયો. આવી ગયો કે નહીં? વિચાર કરો, આવી ગયો ને? હવે આપણે અશુભમાં હતા, ત્યાંથી આપણે ઉપર ગયા, ઘરેથી આવ્યા, આપણે પહેલા ક્યાં ગયા? જલ્દી બોલો. ઉપર ગયા. તો ઉપર આપણે અશુભ ભાવને છોડીને, સાંભળજો, અશુભ ભાવને છોડીને આપણે ઉપર પૂજાના શુભ ભાવમાં આવ્યા. તો બેટર દેન અશુભ ભાવ. ઓકે, હવે ઉપરથી બધા ક્યાં આવ્યા? જલ્દી બોલો. નીચે આવ્યા. તો હવે ભક્તિનો ભાવ, વિધાનનો ભાવ, પૂજાનો ભાવ છોડીને આપણે અહીંયા આવ્યા સ્વાધ્યાય. તો હવે અહીંયા સ્વાધ્યાયમાં આપણે બેઠા તો એ બેટર દેન ધેટ ભાવ એન્ડ નોટ કમ્પેરિઝન બેટર દેન ધેટ ભાવ બરાબર છે. કારણ કે પૂજામાં આપણે શું કહ્યું ખબર છે, પૂજામાં આપણે શું કહ્યું, આપણે બધું ભગવાનને સંભળાવ્યું. અને આ સ્વાધ્યાયમાં આપણે આવીને શું કર્યું, આપણે ભગવાનનું સાંભળ્યું, કોઈ ના સમજાયો, આપણે ભગવાનને સમજાવ્યું, હે ભગવાનનું દુઃખી, હે ભગવાનનું દુઃખી, હે ભગવાનનું દુઃખી, હે ભગવાનનું આમ પરિભ્રમણ છે, હે ભગવાન, એ બધું ભગવાનને આપણે સંભળાવ્યું. અને અહીંયા આવીને આપણે ભગવાનનું સાંભળ્યું. હવે ભગવાન કે પછી મને સંભળાવીને આવ્યો ને, હવે હવે તું ચૂપ રે, હવે તું સાંભળ, કોઈ સમજાય છે, હવે તું સાંભળ. અને સાંભળવામાં વાત આવી કે આ હા હા, તું દુઃખી નહીં, સુખી નહીં, જીવતો નહીં, મરતો નહીં, કાંઈ નહીં, અરે તું તો જ્ઞાન વાળો, તું તો દર્શન વાળો, તું તો સુખ વાળો, તું તો આનંદની મૂર્તિ, તું તો વિકલાંગતાની મૂર્તિ, તું તો પ્રભુતાની મૂર્તિ, તું તો જન્મ મરણ રહી, અનાદિ અનંત, શાશ્વત, એકરૂપ, પરમ પારમાણિક ભાવ, કારણ પરમાત્મા, આ હા હા, તું તો આવો. તો હવે આ શું સાંભળ્યું આપણે, રંગ રાગ ભેદમાં શું સાંભળ્યું, જલ્દી બધું ઉપાડે ભેદ. અને ભેદ સાંભળ્યું એ વ્યવહાર કે નિશ્ચય ની વાત સાંભળી, એ વ્યવહાર થી સાંભળી. તો હવે બોલો, એ સાંભળતા રહીએ આખા જીવન પર્યંત, અને સમોસણા બેસીને આપણે સાંભળતા જ રહીએ ભેદ ની વાત, તો તમને દર્શન થશે, મને બોલો. હવે રંગ રાગ ભેદ, બાર હતા તો રંગમાં હતા, ઉપર ગયા તો રાગમાં હતા, નીચે આવ્યા તો ભેદમાં આવ્યા. ઓહો, તમે કહેશો માણ માણ તો ઘરેથી ઉપર ગયા, હવે બહુ કીધું તો ઉપર થી નીચે આવ્યા, હવે નીચે થી અંદર જાઓ. ન સમજાયું, બહાર થી અંદર આવ્યા શાબાશ. અને તો તમે સાંભળ્યું, પરંતુ પરંતુ એમાં અટકવાનું, ચાલો જલ્દી નીચે આવો, નીચે આવો, અરે નીચે આવો, વાતે ચાલો નીચે આવો, તો બધા દોડીને નીચે આવ્યા, ભાગા ભાગ આવ્યો કે નહી, કોઈ સમજાય છે. હવે નીચે આવીને અહીંયા બેઠા, હવે અહીંયા બેસવું તો કામ થઈ જશે ને, ના અહીંયા બેસવું તો કામ નહીં થાય, અહીંયા આવીને અહીંયા બેસવું પણ પડશે. અને અહીંયા બેઠા બેઠા પછી અહીંયાનું પણ લખી છોડીને અંદર જવું. બોલો, વિચાર કર, તમે કયો ભાવ છોડાયો કે તું ગુણ વાળો, તું દર્શન વાળો, તું જ્ઞાન વાળો, તું શ્રદ્ધા વાળો, તું સુખ વાળો, એવા ભેદ તારા આત્મા સંબંધી ના હોવા છતાં પણ એ ભેદ એ વ્યવહાર નહીનો વિષય હોવાના કારણે એના લક્ષ્ય વિકલ્પ જ ઉત્પન્ન થવાનો છે. અને વિકલ્પ એ રાગ છે, તો રાગ ના ભાવ થી વિતરાગ ના ભાવ પ્રગટ થાય, બોલો નો થાય. આપણે બાર માં તો કેટલા હોશિયાર છે, આ તો એ તો છે જ ને, તમને બહુ હોશિયાર. દીકરો જોઈને આવે ને, દીકરી માટે દીકરો જોઈને આવે તો વાત તો થશે ભેદ થી કે નહીં, અરે બોલો, એના ભણતર ની વાત થશે, એના કમાણી ની વાત થશે, એના ફેમિલી ની વાત થશે, બધી ક્યાં ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં ક્યાંથી બધી વાતો થશે. અને વાત થતા થતા ભેદ થી એ દીકરાનું વર્ણન થાય છે, પરંતુ હરેક વાત સાંભળતા બોલો શું શું અંદર માં નિર્ણય થાય છે, દીકરો જોરદાર છે, દીકરો જોરદાર છે, દીકરો જોરદાર છે, દીકરો જોરદાર છે, નહીં બોલે કોઈ, અરે બોલો બોલા છે ભાઈ, વર્ણન તો એટલું બધું આવશે, આખું બાયોડેટા આવશે, ને આખું આવશે, ને આ ગામનું ને ફલાણું ને ફલાણું ને દીકરું ને બધું જાણવું બધું હશે, પણ નિર્ણય જાણીને નિર્ણય પર પહોંચ્યું છે ને કે આ દીકરો મારી દીકરી માટે યોગ્ય છે કે નહીં, એટલે રંગ ની વાત મારી માટે યોગ્ય છે કે નહીં, નથી ઉડાવો, અરે ઉડાવો, ઉડાવી ઉડાવી, વેરી ગુડ, ચલો હવે રાગ ની વાત મારી માટે યોગ્ય છે કે નહીં, નથી ઉડાવો. હવે ભેદ ની વાત સાંભળતા સાંભળતા પણ એ સાંભળતા સાંભળતા મારી માટે યોગ્ય છે કે નહીં, તો કે જ્યાં સુધી અભેદ ની દ્રષ્ટિ નહીં થાય અને તું ભેદ નું લક્ષ્ય કરશે તે તારી માટે યોગ્ય નથી. એટલી પાત્રતા અહીંયા આ સ્વાધ્યાય ભવન માં ગુરુદેવજી આપણા અંદર કેળવે છે. બોલો, આઈકે અંકલ બરાબર છે ને, આઈકે અંકલ સ્ટેન્ડ મારે એકદમ બરાબર ને. તમે મને એક વાર રંગ રાગ ભેદ ઉભો કર્યો એમાં અધ્યવસાય ને ક્યાં નાખશો, બોલો, બીકોઝ ઇટ ઇઝ વ્યવહાર એન્ડ એનો નિષેધ કર્યો છે હવે ની ગાથામાં, તો ટેલ મી વેર વિલ યુ ફિટ અધ્યવસાય ના ભાવ ઇન ધીસ વ્યવહાર ના ઓલા. સુપર, રાગમાં જશે કારણ કે બધો અધ્યવસાય નો ભાવ કેવો છે? તો કે રાગરૂપ છે, દ્વેષરૂપ છે, મોહરૂપ છે. સમજાયું? ચલો હવે આપણે વાંચીએ જોતું કેસર. જો બહુ સરસ છે, 272 પાસું. એની ઉપર ઉત્થાનિકા છે? નથી. તો ઉત્થાનિકા વગર પાછા ઉત્થાનિકા નથી. કયા ભાવ? ઉપર નો ભાવ છે, શ્લોક છે. એ શ્લોક લખો, શ્લોક ના માધ્યમ થી આગામી, અરે આગામી ગાથા ની સૂચના રૂપે હવે શ્લોક લખીએ છે. તો આગામી ગાથાની સૂચના રૂપે અમૃત ગજબ અમૃતચંદ્ર આચાર્ય દેવ ને તો આપણા બધાના કચ્છક વંદન. કુલકુન આચાર્ય દેવ ને તો છે જ. મેં હમણાં તારંગા ગઈ હતી ને, તારંગા, તો તારંગામાં એ જ વાત કહી. મેં અમૃતચંદ્ર આચાર્ય દેવ ભાગ્યશાળી હતા કે નહીં? હતા. કેમ કે એમને કુલકુન આચાર્ય દેવ મળે. ઓકે, હવે જયસેન આચાર્ય દેવ ભાગ્યશાળી હતા કે નહીં? સામે સાંભળો, બોલો બોલો, હતા કે નહીં? તો હતા. કેમ? કેમ કે એમને અમૃતચંદ્ર આચાર્ય અને કુલકુન આચાર્ય બે મળ્યા. ઓકે, હવે જયસેન આચાર્ય દેવ પછી પછી બનારસીદાસ, તો બનારસીદાસજી ભાગ્યશાળી હતા કે નહીં? હતા. કેમ? કારણ કે એને જયસેન આચાર્ય દે, અમૃતચંદ્ર આચાર્ય દે, કુલકુલ આચાર્ય દે, બધા મળે. બરાબર. હવે કૃપાળુ દેવ ભાગ્યશાળી, જયસેનજી છાવડા ભાગ્યશાળી હતા કે નહીં? હા, કારણ કે એમને બનારસીદાસજી બધા મળે. ઓકે, કૃપાળુ દેવ ભાગ્યશાળી હતા કે નહીં? હતા. કેમ? કારણ કે એમને, અચ્છા, ગુરુદેવજી ભાગ્યશાળી હતા કે નહીં? હતા. કેમ? કારણ કે એમને, અરે આપણે ભાગ્યશાળી છે કે નહીં? કેમ? કારણ કે આપણને તો ગુરુદેવ થી લઈને કુલકુન આચાર્ય દેવ સુધી બધા. બોલો હવે આપણા ભાગ્યની શું વાત છે? હા, તો કુલકુન આચાર્ય દેવ પછી ઉત્પત્તા આવું સિમંદર વ્યવહાર 24 સપ્ટેમ્બર 20 માં. અરે બોલો આપણે ભાગ્યશાળી છે કે ખ્યાલ આવે છે કે નહીં? બરાબર છે. હા, પુણ્ય રાશિ પડ્યો હો. તો આ ઉત્થાનિકા નથી લખી, પણ ઉપરના શ્લોક ના ભાવાર્થ એટલે શ્લોક માં ઉત્થાનિકા લખી છે. હવે વાંચો, પણ અહીંયા કે છે તું જો. વ્યવહાર નહીં, ગાઓ બધા. બહુ સરસ. મુનિવરો પ્રાપ્તિ વ્યવહાર નહીં, કેવો છે? નિષેધ કરવા યોગ્ય. અને કોણ એનો નિષેધ છે? તાકાત કોના માટે? કોના? ના ના, વ્યવહાર નહીં નો નિષેધ કરવાની તાકાત કોના માટે? ગુણ ભેદ નો નિષેધ કરવાની તાકાત કોના માટે? એટલે પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એક એનામાં જ તાકાત છે કે એ બધા વ્યવહાર નો નિષેધ કરી શકે. કેમ? કારણ કે પરમ શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય જે ભગવાન આત્મા છે, એ ક્યારે આગળ વ્યવહાર ને પામવાનો? બોલે એની આગળ કઈ આવશે? હવે એ ક્યારે પણ વ્યવહાર ને પામવાનો નથી. તો એ રીતે 272 માં તેનો નિષેધ કર્યો છે કે વ્યવહાર નહીં નો નિષેધ કર્યો છે, નિશ્ચય નહીં. કેમ? કારણ કે એની આપણે આખી વાત આજે લીધી. બરાબર. હવે એની પછીની ત્રણ વાત, 273, 74 અને 75, આ ત્રણ ગાથામાં બહુ સરસ દ્રવ્યલિંગી મુનિરાજ નું ઉદાહરણ આપીને આપણને વાત સમજાવી. આ ત્રણ ગાથાનો સાર લઈ લો, પછી કાલે આપણે આ ત્રણ ગાથાને લઈને પછી આગળની ગાથા લઈ. આ ત્રણ ગાથા બધાએ સાંભળી હમણાં ગુજરાતીના પ્રવચનમાં. પહેલી ગાથા એ ચારિત્ર સંબંધી, 273. 274 માં જ્ઞાનની વાત આવી અને 275 માં શ્રદ્ધાની વાત આવી. એ ચારિત્રમાં સાંભળો, ધ્યાન દિયો, ત્રણ ગાથાનો સાર. એ ચારિત્રમાં તું ઉત્કૃષ્ટ દ્રવ્યલિંગ નું આચરણ આવી ને વાત બધી 273 માં જીનવર કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, તપ, શીલ, સમજાય છે? આચરણવાદી, સોરી, આ બધા આચરણ બહારના આચરણવાદી તો જ્ઞાનમાં જ. તો આ જે બધું આચરણ છે બહારનું, ઉત્કૃષ્ટપણે તું પાલન કરે, નિર્દોષપણે, આગમ અનુકૂળ, અનુસાર, કોઈ પણ દોષ વગર બાહ્યમાં દ્રવ્યલિંગી બની લે. સમજાય છે? હવે આ બધો વિષય વ્યવહારનો છે, તો તું આ વ્યવહારનું આચરણ કરે, આ મંદમાં મંદ કસાઈના પ્રણામ રૂપે પ્રણમે, પણ અગર તું પોતાના આત્માને જાણતો નથી, શ્રદ્ધતો નથી, અનુભવતો નથી, તો તું મોક્ષ માર્ગી નથી, પણ તું સંસાર માર્ગી છે. ઉત્કૃષ્ટ વાતો લઈ લીધી ત્રણ, બરાબર. દ્રવ્યલિંગી નું આચરણ, દ્રવ્યલિંગી નું જ્ઞાન અને દ્રવ્યલિંગી ની શ્રદ્ધા. હવે બીજી વાતામાં જ્ઞાન, તો જ્ઞાન ક્યાં સુધી? 11 અંગ 9 પૂર્વ, જે મેક્સિમમ દ્રવ્યલિંગી નિત્યાદર્શી જીવ શુદ્ધ જ્ઞાન માં કરી શકે એવું 11 અંગ 9 પૂર્વ નું જ્ઞાન કરે, પણ આત્માને નથી જાણતો, શાસ્ત્ર વાંચે પણ એ વાંચવાની પાછળ નો જે અભિપ્રાય છે, જે ગુણ છે, જે ઉદ્દેશ છે, એની પૂર્તિ ન થાય, ભેદ વિજ્ઞાન ન થાય, સમ્યક જ્ઞાન ન થાય, આત્મજ્ઞાન ન થાય, અને રાગ અને જ્ઞાન વચ્ચે પ્રજ્ઞાથી ન પટકે, તો 11 અંગ 9 પૂર્વ નું જ્ઞાન કર્યું એ પણ કેવું છે? તો કે નિરર્થક. અને ત્રીજી વાત, બહુ ગજબ 275 આખા કેટલી ગજબ છે ખબર છે? ઉપમા ભી શ્રદ્ધા ની વાત કરી. ઘણો જીવો ધર્મ કરે ને, હવે અહીંયા કીધું કે ધર્મ એટલે શ્રદ્ધા, ધર્મ કરવા પાછળની તારી શ્રદ્ધા, તારો અભિપ્રાય કેટલો વિપરીત છે કે તું જો, કે શું ચાહે છે તું ધર્મ કરીને? બોલો જલ્દી, તું શું ચાહે છે ધર્મ? મિત્યાદ્રષ્ટિ, અજ્ઞાની, ભવ્ય, અભવ્ય, બધા લઈ લેવા, અભવ્ય નું તો ઉદાહરણ લીધું છે. પણ અગર ધર્મ ના નામ પર તું, બહુ ગજબ વાત છે, આપણે કાલે થોડી લેશું, ધર્મ ના નામ પર તું વિષય ભોગને ચાહે છે, પુણ્યના ઉદયને ચાહે છે, પુણ્યને ચાહે છે, અનુકૂળતાને ચાહે છે, કર્મ ફળ ખેતનારને ચાહે છે, તો તારી શ્રદ્ધા પણ કેવી છે? તો કે તારી શ્રદ્ધા પણ મિથ્યા છે. આપણે ઘણી વાર ક્યાંક અભિપ્રાયમાં સાંભળજો, બધા ધ્યાનથી પૂરું કરજો, મારો સમય થઈ ગયો. અભિપ્રાયમાં ખૂણે ખાતરે ક્યાંય આજે એ અભિપ્રાયને અહીંયા મૂકીને જજો, એને ત્યાગીને જજો. આપણે બધાની વાત છે, ખૂણે ખાતરે ક્યાંય પણ એમ હોય કે ચલો બુદ્ધે મળી ગયા, આ વાત મળી ગઈ, આવું મંદિર મળી ગયું, આ પૂજાનું બધું મળી ગયું, સરસ આ બધું મળી ગયું, તમને દર્શન તો ખબર નહીં આ ભાવમાં થશે, બહુ એ તો ખબર નહીં, પણ થોડું પુણ્ય કરી લઈએ, સમજાય છે, એકાદ ભાવ સ્વર્ગ મળી જશે, અનુકૂળતા મળી જશે, આવો કોઈ પણ પુણ્ય ભાવનો પક્ષ, પુણ્યના ઉદયની રુચિ, કર્મ ફળ ચેતનાની મહિમા અગર વર્તે છે, તો તને ધર્મ ઉપર શ્રદ્ધા જ નથી. વિચાર કરો, એટલે ત્રણ ગાથામાં આ વાત લીધી. તો ચાર ગાથા આપણે પૂરી કરી, શોર્ટમાં લીધી. પહેલી ગાથામાં શું લીધું? જલ્દી, વ્યવહાર નહીં નો નિષેધ કોણ કરે છે? નિશ્ચય, બરાબર છે. કારણ કે જ્યાં સુધી તું વ્યવહારના વિષયમાં પડ્યો છે ત્યાં તારું લક્ષ્ય રંગ રાગ ભેદમાંથી કોઈ તરફ પણ તારું લક્ષ્ય, તો અભેદમાં તારી દ્રષ્ટિ નહીં આવે, એટલે એનો નિષેધ કરવા યોગ્ય કરશે જ ને. બોલો, કોઈ બાળક ખોટું કામ કરતું હોય તો એનો નિષેધ સૌથી પહેલા કોણ કરશે? બોલો ભાભી, તો આ કોણ છે? આપણે જલ્દી બોલો, ભીનવાની માં છે ને. તો તું રંગ રાગ ભેદમાં અટકેલો હશે, ખોટું કામ કરતો હશે, ખોટા વિકલ્પ કરતો હશે, પરલક્ષ કરતો હશે, પરાવલંબન કરતો હશે, તો કોણ છોડાવશે? બોલો, છોડાવશે કોણ? લાવશે કોણ અંદર? સાચો માર્ગ બતાવશે કોણ? સાચા રસ્તા પર લઈ કોણ જશે? સાચું માર્ગ જશે આપશે કોણ? તો કે આપણી માં, ભીનવાની માતા. આપણે એમ કઈ ગુણ, હું આત્મા નો વિકલ્પ કરું છું અને એને પણ વ્યવહાર કરીને ઉડાવી દીધો, આત્મા નો કરું છું, મારા આત્મા નો, એને પણ વ્યવહાર કરીને ઉડાવી દીધો. હા, કારણ કે તું જ્યાં સુધી વિકલ્પ કરે છે, આત્મા નો હોય કે પર નો હોય, ભેદ નો હોય કે રંગ નો હોય, રંગ નો હોય કે રાગ નો હોય, વિકલ્પ માત્ર તારી માટે બાધક છે. એટલે માતા છોડાવશે છોડાવશે છોડાવશે, એ જ આપણી જીનવાણી માતા. ચા બનાવશે? જલ્દી ચા બનાવશો? અરે બોલો, તો ભૂકી નાખો ચા ની ભૂકી. બોલો આઈ અંકલ, એ કહે તમે બૈરાઓ ને પૂછો, અમને શું પૂછો? અરે તમે જોયું તો હશે ને બનાવતા, ગુરદેશ ની જેલ જોયું છે બધું અમે, તો જોયું તો હશે ને, ક્યારેક તો મારો આવ્યો હશે ને બનાવવાનો, તો બનાવો છો કે નહીં? બોલો, તો ચા ની ભૂકી નાખો. હા, ઉકાળો. અરે બોલો, આ તો ઈઝી છે, હવે ઉકાળો, બરાબર. હવે જયારે ભૂકી નાખી, તે ભૂકી ચા બનાવવા માટે સાધક હતી, પણ જયારે ગાળી તો એ જ ચા પીવા માટે એ જ ભૂકી બાધક, બનાવવા માટે સાધક અને પીવા માટે બાધક. પ્રતિક્રિયા આનંદ નો રસ પીવો હોય તો રંગ ની ભૂકી હોય, રાગ ની ભૂકી હોય કે ભેદ ની ભૂકી હોય, ભૂકી તો ભૂકી છે, અને જરા તને ભૂકી ઓળામાં શું શું ચાલુ રહે છે? આજે નંદીશ્વર દીપ ચાલી રહ્યું છે એનો વિડીયો બતાવવામાં આવશે. ગજબ ની જયમાલા નો વિડીયો છે અને એના ઉપર આખું જે નંદીશ્વર દીપ છે, જસ્તાનિકા પર્વ નું મહત્વ છે એ બધું સમજાવવામાં આવશે. અનુકૂળતા હોય જેને તો જરૂરથી બેસો અને જરૂરથી લાભ લેજો. બરાબર?